ભગવાન નો સત્સંગ નું સુખ એ જ પ્રાપ્ત કરી શકે છે. પરમ આનંદ અને પરમ સુખ, પરમ શાંતિ એ જ પ્રાપ્ત કરી શકે છે. પરાનંદ સંદો, જે પરમ આનંદ પરમ તત્વની પ્રાપ્તિનો, જે આત્મસુખ જેને કહેવાય, નિજ સ્વરૂપના સુખ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જે આ મમતા અહંકાર દેહાધ્યાસ આસક્તિને છોડી દઈ મમ ગુણ ભગવાનની કથામાં અને ભગવાનના નામની અંદર જે હંમેશા રત તરબોળ રહે છે, ડૂબેલો રહે છે. જેમ ડૂબેલું આમળું, ચાસણીમાં ડૂબેલું આમળું પોતાની તુરાશ અને ખટાશ છોડી દે, એમ આ ભજનાનંદી કોઈ પણ સાધક જીવ ભગવાનના ગુણ અને એના નામની અંદર જો ડૂબી જાય ને, તો એના બધા જ સ્વભાવના પરિવર્તન આવી જાય, એનો સ્વભાવ મધુર થઈ જાય. જેમ ચાસણીમાં બોળેલું આમળું મધુર થઈ જાય, એમ ભગવાનના ગુણ અને નામની અંદર ડૂબેલો માણસ પણ એનું જીવન માધુર્ય ભરી બની જાય અને એ જ પરમ આનંદ એને પ્રાપ્ત કરી શકે છે. એનો ભંડાર, એનો દોહન પણ એ જ કરી શકે છે. એમ ભગવાને ખૂબ જ ભાવપૂર્વક આ સત્સંગની અંદર કહ્યું. આટલો બધો સત્સંગ પણ ખૂબ ચાલ્યો. રાજ દરબારની અંદર ભગવાન રાજા જે રામરાજની અંદર પ્રજાએ પણ ખૂબ જ આદર અને શ્રદ્ધાપૂર્વક એને સાંભળ્યો. ભગવાનની અશ્રીમુખની વાણી સાંભળતા સૌ કૃતકૃત્ય બન્યા છે. ભગવાનના એ અમૃતમય અમૃત તુલ્ય વચનો સાંભળીને બધાના મનની અંદર એટલો બધો આનંદ થયો. સુનત સુધાસમ વચન રામ, ભગવાન રામના અમૃત તુલ્ય જેની અંદર હંમેશા અમૃત માધુર્ય હોય. અમૃત એટલે અમરત્વ પણ છે, માધુર્ય પણ છે, એની અંદર શાલીનતા પણ છે. કોઈ પણ વચનની અંદર એકલી મીઠાશની આવશ્યકતા નથી. મીઠાશ હોય, જીહ્વાગ્રે મધુરમ હૃદયે તુ હલાહલમ એમ નહીં, પણ અહીંયા આગળ પરિપૂર્ણ રીતે ભગવાનના વચનો પવિત્ર અમૃત તુલ્ય અને માધુર્ય શાલીનતા છે એની અંદર. એટલે ભગવાનના આટલા મોટા, આટલી મોટી ઊંચાઈ છે, રાજપદની ઊંચાઈ છે, સત્તાની ઊંચાઈ છે, પ્રભુત્વ છે, સ્વયં ભગવાન છે, છતાંય એમાં સૌમ્યતા, વિનય, વિવેક અને એટલી સ્પષ્ટતા, પારદર્શિતા કે કંઈ પણ ખોટું થતું હોય તો ઉભા થઈને વિના ભય અને સંકોચે કહેવાની સૌને છૂટ છે. નિર્ભય થઈને કોઈ પણ બાબત હોય તો આ રાજ દરબારની અંદર સ્પષ્ટ કરજો. આમ આવી પારદર્શિતા, એક શાસક તરીકે ભગવાનનું રાજ્ય એ રામરાજ્ય તરીકે કેમ આટલા વર્ષો પછી પણ એક ધાર્યું આટલું લોકપ્રિય છે, લોકહૃદય બેઠેલું છે? શું આ ઇતિહાસની અંદર રામ પછી અત્યાર સુધી રાજાઓ નહીં થયા હોય, એમના શાસન એમના રાજ્ય નહીં હોય? છતાં એ ઇતિહાસને પેલે પાર જે રામરાજની એક સરસ મજાની જેને કે આકલન, એની ભૂમિકા આજે એને પણ આજે યાદ કરીએ છીએ, તો વચ્ચેના બીજા રાજાઓના શાસન કરતા કેટલા શ્રેષ્ઠ, કેવું શ્રેષ્ઠ છે એનું દર્શન કરાવી આપે. અને એટલે જ ભગવાનની આ શાલીનતા, શાસક હોવા છતાંય વિવેક, નમ્રતા અને બીજાના પ્રત્યેનો જો આદર ભાવ, એના માટે તુલસીદાસજી કહે છે કે ભગવાનની આ અમૃત તુલ્ય વાણી સાંભળીને એના પ્રજાજનો ગહે સબની. ભગવાન કૃપાનો ભંડાર જે છે, કૃપાના ધામ એવા ભગવાનના ચરણો સૌએ ગ્રહણ પકડી લીધા. ભગવાનના ચરણોમાં સમસ્ત પ્રજાએ વંદન કરી એનો સ્પર્શ અનુભવ્યો. સત્સંગની અંદર તો બધા આખી પ્રજા બેઠે, બધા એકી સાથે તો ચરણ સ્પર્શ તો કરી શકે નહીં. એટલે આ સુધાસમ અમૃતતુલ્ય વાણી સાંભળીને જ્યાં બેઠા હતા ત્યાંથી બેઠા બેઠા ભગવાનના ચરણનો સ્પર્શ અનુભવ્યો સૌએ. અને સૌના હૃદયની અંદર એક અહોભાવ છે કે ભગવાનના સાનિધ્યમાં બેઠા પછી આ સત્સંગ અમને પ્રાપ્ત થયો, એને કારણે અમને એટલું તો જરૂર સમજાયું કે માં જેવી માં, જનની જનક, પિતા જેવો પિતા, અને અમારા ગુરુજનો, અમારા જે બાંધવો, જે પરિવારના જે સ્વજનો છે, ગુરુબંધુ છે, આ બધા જે અમારા છે, માં પણ અમારી છે, પિતા પણ અમારો છે, ગુરુ પણ અમારા છે, ગુરુબંધુઓ પણ અમારા છે, પરિવારના બંધુ ભાઈઓ પણ એ અમારા જ છે. આટલા બધાની ગણતરી કે એ સ્વજન તરીકે હોય, અને સ્વજનો કેટલાય નિકટ ના હોય, પણ આ બધા આટલા નિકટ વાળા હોવા છતાંય અને એ કૃપા, કૃપાના ધામ છે. માં પણ, પિતા પણ, ભાઈ, ગુરુ, બંધુ, એ કૃપાની ધામ છે, અને એ પ્રાણ જેવા હૃદયમાં રાખવા રાખી શકાય એટલા પ્રિય છે. છતાંય અને છતાં હે પ્રભુ, આ અમારું શરીર, અમારું ધન, અમારું મન, આ બધા જ હે પ્રભુ રામ આપ હિતકારી, તો આપ એક જ છો. આ બધા જ જે ગણાવ્યા, જનક, જનની, ગુરુ, બંધુ, કૃપા નિધાન, આ બધા પ્રાણ સમાન પ્રિય છે, અને એમાં આ શરીર, આ મન, આ સંપત્તિ, એ પણ ભગવાન રામ, એમાં આપ અમારા હિતકારી છો. અમારા મનમાં, તનમાં, અમારી સંપત્તિમાં આપ એક જ છો, અને એ બધી રીતે હિત કરવા વાળા આપ એક જ છો. અમારું મન પણ આપ છો, અમારું ધન પણ આપ છો, અમારું શરીર પણ આપ છો, અને રામ એ રીતે અમારા હિતકારી જો કોઈ પણ હોય તો આપ એક જ. અને પ્રભુ આપ જે કોઈ પ્રણત દુખી થઈને આર્ત બનીને જે આપને નમતો આવ્યો છે એના દુઃખને દૂર કરવા વાળા આપ છો. પ્રણત આર્ત હારી, વંદન કરનારના ની જે આર્ત એટલે દુઃખ, અને એને હરણ કરવા વાળા આપ એક છો. બધી જ રીતે કોઈ પણ પ્રકારનો દુઃખ, કોઈ પણ આપત્તિ, કોઈ પણ વિપદ, એને બધી જ રીતે આપ એને લઈ લેવા વાળા છો. માણસના જીવનની અંદર ગીતાની બહુ સરસ વાત કરી, ભગવાન સ્વયં સર્વસ્વ આ જીવાત્માનું લઈ લેવા વાળા છે, હરી લેવા વાળા છે, એને સ્વીકારી લેવા વાળા છે. કોઈ આજે અહીંયા ભગવાને વાત કરી એ પ્રમાણે સ્વાર્થના પ્રેમી તો બધા ઘણા બધા હશે, કોઈ સંપત્તિ માટે, કોઈ કંઈક સ્વાર્થ માટે, કોઈ સંબંધ માટે, કોઈ શરીર માટે, કોઈ ને કોઈ સ્વાર્થ એની અંદર રહેલો. પણ ભગવાન એવા આ જીવાત્માના પરમ હિતકારી છે, કોઈ પણ સ્વાર્થ વગર. અને માત્ર આટલું જ લઈ લે કે અમુક જોઈતું જ પોતાના સ્વાર્થનું લઈ લે પછી એને છોડી દે એમ નહીં, ભગવાન તો એના દુઃખ, એનો રોગ સર્વસ્વ હરી લેવા વાળા છે. એનું દેવું પણ, દેવું કોઈ લેવા તૈયાર થશે? સગો દીકરો હશે ને તો ભાઈ આ દેવું મારું નહીં, પણ સારું લેવાનું લઈ લેવા કે સંપત્તિ લેવાની છે, કઈક બીજું મકાન લેવાનું છે, પૈસો તો આ બધું મારું, હું લઉં, હું અધિકારી, હું વારસદાર. આમ ભૌતિક ચીજોનો અધિકારી વારસદાર તો દરેક મળે. પ્રભુ આપ તો એવા હિતકારી છો, બધા સ્વાર્થમાંથી પર છો. મૃત્યુ સર્વહરશ્ચાહમ એમ કહી દીધું. એક મૃત્યુ એવું છે 10મા અધ્યાયની અંદર કે મૃત્યુ એ બધું જ લઈ લે છે. માણસનો રોગ લઈ લે, માણસની ગરીબી લઈ લે, માણસની પીડા અને દુઃખ પણ લઈ લે, બસ બધું જ લઈ લે. એટલે જો સર્વમાં સર્વ મોટા મોટી શરણાગતિ હોય ભગવાનની પાસે પહોંચવાનું તો મૃત્યુ. રોગની પીડા કોઈ લઈ શકશે ખરો, સેવા કરી શકશે, દવા કરી શકશે, પણ જે શરીરને પીડા થતી હોય એ તો મૃત્યુ જ એને લઈ જાય, મૃત્યુ એને દૂર કરી શકે આ પીડામાંથી છોડાવી. એટલે ભગવાન કહે મૃત્યુ સર્વહરસ્તા, નિસ્વાર્થ ભાવે, ભલે મૃત્યુ બીજા બધાને રડાવતું હશે પણ આ શરીરના સડેલા પિંજરામાંથી ચેતનાને એના સ્વરૂપને બહાર કાઢી લેનાર મૃત્યુના કાર્ય વડે એકમાત્ર ભગવાન જ. અને એટલા માટે ભગવાને પોતાના શ્રી મુખે ગીતામાં કહ્યું મૃત્યુ સર્વહરસ્તા, બધું જ લઈ લેનાર, સારું ખોટું ગંદવાડો કીચડ, જેમ માં બાળકના મળમૂત્ર બધા ઉપાડીને સાફ કરી નાખે અને ચોખ્ખું સ્વચ્છ કરી નાખે, ફરી પાછું શણગારીને કાળું ટપકું કરીને વાળ ઓરીને બેસાડી દે એક બાજુ, કેટલું સરસ લાગે બીજાને મુશ્કેલી વાન. એમ ભગવાન મૃત્યુ સ્વરૂપે એના જે આ પાંચ ભૌતિક શરીરને પણ, શંકરાચાર્યજી એને તો મોટા મોટું નરક કહ્યું છે, કોવા અસ્તિ ઘોરો નરકસ્વરે, મોટા મોટું નરક કહ્યું કે આ શરીર એના એક એક બારણેથી જે કઈ નીકળે તે બધું ગંધવાળો, કીચડ ને દુર્ગંધ લઈ આવો, બીજું કઈ એની અંદર ઈરા માણેક નીકળતા હોય, અમૃત નો રસ ઝરતો હોય. એટલા માટે શંકરાચાર્યજી તો એને મોટા મોટું નરક કહ્યું, કોવા અસ્તિ ઘોરો નરક, મોટા મોટું નરક કહ્યું. પ્રશ્ન પૂછ્યો તો કે સ્વદેહ, આપણા શરીર જેવું મોટા મોટું કોઈ બીજું કોઈ નરક. અને એ જ વાતને ભાગવત ની અંદર પણ એ જ વાત કરી કે દેહે સ્તિ માંસ રુધિરે વિમતિ તેજસ, આ શરીર ની અંદર છે કયું, શું છે અંદર, હાડકા ચામડા માંસ મળ મૂત્ર લોહી, એમાંથી તો તારી આ દેહાધ્યાસની મતીને છોડ. તો એમ અહીંયા આગળ ભગવાને પણ આ અત્યંત એવું અપવિત્ર, મર્યા પછી શરીરને અડે તો નાવું પડે. તો આ મૃત્યુ એક એવું છે કે બધું જ પવિત્રતા અપવિત્રતા બધાને ગ્રહણ કરી લે. અને એ જ વાતને અહીંયા ભગવાને પણ પોતાની પ્રજાને રામરાજની અંદર એ જ વાત કરી અને એનો અનુભવ પણ થયો પ્રજાને. ત્યારે પ્રજાજનો જાતે જ બોલ્યા છે, આખા સત્સંગનો પ્રતિભાવ આપી દીધો ત્યાં આગળ કે પ્રભુ આ સુખ તો આપ જ આપી શકો, માતા પિતા અને જે કઈ સગા સંબંધીઓ છે ને એ તો કઈક કઈક ને કઈક સ્વાર્થના સગા છે, એમાં કોઈ પણ જે નિસ્વાર્થ રીતે એકમાત્ર પ્રભુ આપ જ અમારા માતા પિતા કરતા પણ વિશેષ છો.